તારીખ 27/6/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 276 અને 277 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 133.
વ્રતાદી પરિણામ ને તો આપ શુભ રાગ કહો છો, શુભ રાગ છે તે ભ્રમ નથી, અને શુભ રાગ છે એનાથી આત્માને લાભ પણ નથી. લાભ એટલે આત્મશાંતિ. જે દુઃખરૂપ ભાવ છે એનાથી તો શાંતિ મળવાનો પ્રશ્ન નથી. હવે ચોથા ગુણ સ્થાને આત્માનો અનુભવ થયો, પાંચમા અને છઠ્ઠા ગુણ સ્થાને સાધકજી પણ વ્રતાદિના પરિણામમાં આવે છે, અથવા દૂરથી જોવામાં આવે તો એ વ્રતાદિ અંગીકાર કરતા જોવામાં આવે છે. અનુભવ તો થઈ ગયો, આત્માનો લાભ થઈ ગયો. હવે એ કરવાથી બીજું શું લાભ છે, વિશેષ લાભ શું છે વ્રતાદિના પરિણામથી? એને તો પ્રથમથી જ આપે હે બતાવ્યા છે. પાછળથી અનુભવ થયા પછી પણ વ્રતાદિના પરિણામ તો સાધક જીવ ઉપરના ગુણ સ્થાને પણ કરતા જોવામાં આવે છે, તો આ વાત કાંઈ મેળ ખાતી નથી. આમ પ્રશ્ન તેનો ઉત્તર ગુરુદેવ શ્રી પાસે ઘણા પ્રશ્નો થઈ ગયા છે, અનેક જાતના જુદા જુદા દ્રષ્ટિકોણવાળા જીવો, જુદી જુદી વિચારધારાવાળા જીવો, કોઈ લૌકિકમાં, કોઈ શાસ્ત્રમાં, કોઈને કાંઈ કલ્પના થઈ હોય, કોઈને કાંઈ વિચાર આવ્યો હોય, કોઈને કાંઈ તર્ક થયો હોય, બધા પ્રશ્નો ચર્ચાઈ ગયા, છણાઈ ગયા, અને બહુ સરસ એના ઉત્તર મળી ગયા.
બરાબર
ઉત્તર છે કે શુદ્ધાત્માનો અનુભવ થયા પછી, ચોથા ગુણ સ્થાને શુદ્ધાત્માનો અનુભવ થયા પછી પાંચમે છઠ્ઠે ગુણ સ્થાને તે પ્રકારનો શુભ રાગ આવ્યા વિના રહેતો નથી. ચોથા ગુણ સ્થાને શુદ્ધાત્માનો અનુભવ થાય ત્યારે શુદ્ધિ પ્રગટે, એટલે શરૂઆત થાય શુદ્ધિની, પછી એ શુદ્ધિમાં વૃદ્ધિ થાય, વધારે શુદ્ધિ થાય, પાંચમા ગુણ સ્થાન યોગ્ય આત્મસ્થિરતા પ્રગટે, છઠ્ઠા સાતમા ગુણ સ્થાન યોગ્ય આત્મસ્થિરતા પ્રગટે, એમ શુદ્ધિ વધે ત્યારે જે બાકી રહેલી અશુદ્ધિ એની મર્યાદા શું, એની હદ શું, અથવા તે અશુદ્ધિ કેવા પ્રકારે દેખાય છે એનો ઉત્તર છે કે તે અશુદ્ધિ પાંચમા છઠ્ઠા ગુણ સ્થાને શુભરાગરૂપ તે પ્રકારનો વ્રત સંયમ અંગીકાર કરવાનો શુભ રાગ તેને આવ્યા વિના રહેતો નથી. તે સાધક જીવને શુદ્ધિ વધ્યા પછી વિષય કષાયના પાપના પરિણામનો અભાવ થાય છે એમ કહેવું છે, અને આ પ્રકારે વ્રતાદિનો શુભ રાગ આવ્યા વિના રહેતો નથી. ગુણસ્થાન અનુસાર પરિણામના શુભ અશુભ અને શુદ્ધતાનો જો વિચાર કરવામાં આવે તો સંસારી પહેલા ગુણસ્થાનમાં રહેલા તમામ જીવો મિથ્યાત્વ સહિત પહેલા ગુણસ્થાનમાં રહેલા સમસ્ત સંસારી જીવોને પરિણામમાં અશુભની મુખ્યતા રહે છે. અશુભ પરિણામ ઘણા થાય છે. સાધક અવસ્થામાં પ્રવેશ કરે ત્યારે એનું પહેલા અશુભ ઘટે છે. શુદ્ધતાની શરૂઆત થાય છે, જગન્ય ભાવે શુદ્ધતા થાય છે અને શુભ પરિણતિની મુખ્યતા થાય છે, શુભ વધી જાય છે. આ એક કુદરતી પરિસ્થિતિ છે. ભલે તે સાધકજીને શુભાશુભ બંને પ્રકારના પરિણામ હેયપણે માન્યતામાં છે, તેથી તેને ઉપાદેય ભાવે તેવો કરતા નથી, ઉપાદેય ભાવે તે પરિણામ થતા હોવા છતાં તેમાં વર્તતા નથી, છતાં શુભ વધી જાય છે, અશુભ ઘટી જાય છે અને શુભ વધી જાય છે, પછી પણ શુદ્ધતા વધે છે ત્યાં, અશુભ વધારે ઘટે છે અને શુભ ઊંચા ઊંચા પ્રકારના શુભ પરિણામ થાય છે, એટલે શુભ વધી જાય છે એમ કહેવું જોઈએ. વધારે ઊંચા સ્તરના શુભ પરિણામ થાય છે એટલે શુભ વધે છે ત્યાં અને અશુભ ઘટે છે. પાંચમા ગુણ સ્થાને અશુભ ઘટે છે સારા પ્રમાણમાં, ચોથા ગુણ સ્થાને તો અશુભ ઘટે છે, પાંચમા ગુણ સ્થાને એથી વિશેષપણે અશુભ ઘટે છે અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાને તો અશુભ પરિણામ થતા જ નથી. સર્વ સાવધ યોગનો ત્યાગ છે, મુનિને અશુભ પરિણામ થતા નથી, એટલે એને શુભ પરિણામ, ઊંચી જાતના શુભ પરિણામ અને શુદ્ધિ વિશેષ, ત્યાં શુદ્ધિ ઘણી વધી છે. નીચી કોટીના શુભ પરિણામ પણ એને થતા નથી. જેમ કે બારમાં એને દાન દેવાનું નિમિત્ત નથી, કેમ કે પરિગ્રહ નથી ને, મુનિને કાંઈ પૈસાનું દાન દેવું, વસ્ત્રનું દાન દેવું, અનાજનું દાન દેવું, દવાનું દાન દેવું, કોઈ રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો સોનાનું દાન દેવું, એ મુનિને પરિણામ આવતા નથી ને મુનિને એવી ક્રિયા પણ થતી નથી. એટલું તો નહીં, એ કોઈ વાવ, કુવા, ધર્મશાળા કે ઔષધશાળા કે જિનાલય બંધાવે અને કરે કરાવે એ પ્રકારના સ્વભાવ પણ વળી શૌચ માટે રાખેલું જે કમંડળમાં પાણી, એનાથી કોઈની તરસ છુપાવીને પાણી પાવાનો વેપાર પણ ભૂમિ કરે, બધા સ્વભાવ બરાબર બીજાને ખવડાવવું પીવડાવવું, દયા પાળે છે, દયા ઇતિન્દ્રિયજીની પણ પાળે છે, પણ છતાં આ પ્રકારની દયા તો નહીં. જે લોકોની દયા હોય છે કે આ ટાઢે ધ્રુજે છે એને કપડા આપવા, ભૂખ્યો છે એને ખાવા આપવા, પાણી પાવા, મની પાસે તો પાણી સિવાય કાંઈ નથી, એ પણ શૌચનું પાણી શુદ્ધ પાણી છે, તો પણ એ બીજાને પાણી પીવડાવે નહીં, એવા પ્રકારના પરિણામ અને પ્રવૃત્તિ મુનિની દિશામાં આવતી નથી. કહેવાનો મતલબ એ છે, ઊંચા પ્રકારના, ઊંચા સ્તરના શુભ પરિણામ ઘણા છે, નીચા સ્તરના નથી અને અશુભ પરિણામ તો છે જ નહીં. એટલે એવા શુભ પરિણામ ઊંચા સ્તરના શુદ્ધિ વધી હોય ત્યારે પાંચમા અને છઠ્ઠા ગુણ સ્થાને ઉત્પન્ન થયા વિના રહેતા નથી. એવો જ ત્યાં વર્ત તો અશુદ્ધિનો પ્રકાર છે, એ અશુદ્ધિનો પ્રકાર છે. શું ભાવ અશુદ્ધ છે ને, એવી અશુદ્ધિ હોય છે, એની મર્યાદા છે, એથી નીચેના સ્તરની અશુદ્ધિ એમને ન હોય એવી એક મર્યાદા છે. એટલે એમ કહ્યું કે શુદ્ધાત્માનો અનુભવ થયા પછી પાંચમે છઠ્ઠે ગુણ સ્થાને તે તે પ્રકારનો શુભ રાગ આવ્યા વિના રહેતો નથી. તે શુભ રાગ બંધનું કારણ છે. પંચમહાવ્રત સમિતિ ગુપ્તિ બાહ્ય સંયમનો જે રાગ ઉત્પન્ન થાય છે તે બંધનું કારણ છે. જેટલી શુદ્ધિ પ્રગતિ છે તેટલો જ ભાવ શુદ્ધ ભાવ મોક્ષનું કારણ છે એમ જાણે છે. જેટલી અશુદ્ધિ બાકી રહી અને તેમાં વ્રતાદિના પરિણામ થયા તે બંધનું કારણ છે, અને હે છે બંધનું કારણ હોવાથી તે ઉપાદેય નથી. હે છે તેમ જ્ઞાની જાણે છે, તેમ સાધક જીવને એનું જ્ઞાન તો બરાબર છે. એના જ્ઞાનમાં એવી ભૂલ નથી કે વ્રતાદિ અંગીકાર કરે છે એટલે ઉપાદે બુદ્ધિએ જાણીને અંગીકાર કરે છે, એવી ભૂલ સાધકના જ્ઞાનમાં થતી નથી. નીચેના સ્તરના શુભ અને અશુભ પરિણામ છોડવા અર્થે કરે છે. એને શાસ્ત્રમાં એમ કહ્યું છે અશુભ વંચનાર્થે, ત્યાં વંચવું એટલે છોડવું, અશુભનો ત્યાગ કરવા માટે. અને નીચેના સ્તરના શુભ પરિણામનો ત્યાગ કરવા માટે પૂર્ણ શુદ્ધતામાં અને શુદ્ધતામાં પૂરેપૂરું ટકાતું નથી, રહેવાતું નથી, અથવા એટલું એવું પૂરું શુદ્ધ પરિણામ ઉત્પન્ન થઈ શકતું નથી, એટલો પુરુષાર્થ પહોંચતો નથી, પહોંચતો નથી. ત્યારે સાધકને મંદ પુરુષાર્થના કાળમાં શુભરાગ અને શુભ વિકલ્પ ઉત્પન્ન થઈ આવે. આ વિષય પ્રવચન સારના ચરણાનુયોગ સૂચક શૂલિકાના અધિકારમાં છે. પ્રવચન સારમાં દર્શન જ્ઞાન ચારિત્રનો અધિકાર છે. પહેલો જે ત્રણ અધિકારમાં આખો ગ્રંથ છે એમાં સમયસારમાં 10, 11, 12 અધિકાર છે. ત્યારે આ ત્રણ અધિકારમાં આખો ગ્રંથ છે. પહેલો જ્ઞેય અધિકાર છે અને દર્શન અધિકાર છે. દેશનાચાર્યને દર્શન અધિકાર કર્યો છે. બીજો જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે તે જ્ઞાન અધિકાર છે. અને ત્રીજા અધિકારનું નામ છે ચરણાનું યોગ સૂચક ચુલિકા. ચરણ આત્માનું આચરણ, એમાં શુદ્ધાચરણ અને શુભાચરણનો પ્રકાર કેવો હોય એ બતાવનારો એ અધિકાર થઈ જાય છે. એમાં એ વિશે સ્પષ્ટ થાય. સાધુને ગ્રહસ્થ ને તો મુખ્ય હોય છે, અને જે સાધક ગ્રહસ્થ છે એને શુદ્ધ મુખ્ય છે, કેમ કે એને ઓછી શુદ્ધિ પ્રાપ્તિ છે અને અશુભ એનું ઘટી ગયું છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. તેનાથી જ પરંપરા એ ગ્રહસ્થ પરમ સુખ્યને પામે છે, એનો ભાવાર્થ છે એમાં સ્પષ્ટ સાદી ભાષામાં છે કે દર્શન અપેક્ષાએ તો શ્રમણને તેમજ સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થને શુદ્ધાત્માનો જ આશ્રય છે. ચોથા ગુણસ્થાન વાળા ગ્રહસ્થ હોય અવિરતી કે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા સાધુ હોય તેમને શ્રદ્ધા અપેક્ષાએ તો શુદ્ધાત્માનો જ આશ્રય વર્તે છે અને કિંચિત માત્ર અન્ય તત્વનો આશ્રય વર્તતો નથી. પરંતુ ચારિત્ર અપેક્ષાએ શ્રમણને મુનિયોગ્ય શુદ્ધાત્મ પરિણતિ મુખ્ય હોવાથી શુભ ઉપયોગ ગૌણ છે, શુભ ઉપયોગ એમનો ગૌણ છે, અશુભ છે નહીં, શુભ ગૌણ છે અને શુદ્ધ ઉપયોગ મુખ્ય છે. મુખ્યપણે વારંવાર સદુપયોગ માટે પ્રવર્તે છે. હા, એટલે અહીંયા અત્યારે એમ દીધું છે કે આવા મુનિ દેખાતા નથી. શુદ્ધોપયોગ તો ચોથા ગુણ સ્થાનવાળા જેવો દેખાતા નથી. મુનિઓની તો પરિસ્થિતિ આખી જુદી છે. જેને શુદ્ધોપયોગ મુખ્ય છે, શુભ ઉપયોગ પણ જેને ગૌણ છે, અને સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થને મુનિયોગ્ય શુદ્ધાત્મ પરિણતિને નહીં પહોંચાતું હોવાથી, સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થને મુનિયોગ્ય જે શુદ્ધાત્મ પરિણતિ છે તેને નહીં પહોંચી વળાતું હોવાથી, અશુભ વંચનાર્થે શુભોપયોગ મુખ્ય છે. કેમ કે ત્યાં એટલી શુદ્ધતાની પરિણતિ નથી, અશુભમાં એ આવતા નથી. અશુભને છોડીને એ શુભમાં પ્રવર્તે છે, ભલે શુભને એ જાણે છે તો પણ. એ સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થને અશુભથી છૂટવા માટે વર્તતો જે આ શુભ ઉપયોગનો પુરુષાર્થ, તે પણ શુદ્ધિનો જ મંદ પુરુષાર્થ છે. તે શુભનો પુરુષાર્થ નથી. શું આમાં ધ્યાન ખેંચવા જેવી વાત છે કે તે સમ્યક દ્રષ્ટિ પુરુષાર્થ તો શુદ્ધિનો કરે છે, પણ મંદ પુરુષાર્થના કાળે એને શુભ ઉપયોગ ઉત્પન્ન થઈ આવે છે. કારણ કે શુદ્ધાત્મ દ્રવ્યના મંદ આલંબનથી અશુભ પરિણતિ પલટાઈને શુભ પરિણતિ થાય છે, અને શુદ્ધ આત્મદ્રવ્યના ઉગ્ર આલંબનથી શુભ પરિણતિ પણ પલટાઈને શુદ્ધ પરિણતિ થઈ જાય છે. આમ પુરુષાર્થ દ્રવ્યના આલંબનનો છે, એ આલંબનમાં તીવ્રતા અને મંદતા ભજે છે. જ્યારે તીવ્ર આલંબન આવે છે ત્યારે શુભોપયોગ થાય છે, એ આલંબન મંદતાને પામે છે ત્યારે એમાં શુભોપયોગની ઉત્પત્તિ પરિણામમાં થાય છે. એ શુભોપયોગની પરિણતિમાં એને બહારમાં શુભ વ્યવહાર, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો, વૃક્ષિમાદી પ્રત્યેનો એને એવા શુભ ભાવના પરિણામ ઉત્પન્ન થઈ આવે. પણ પુરુષાર્થ શુભનો નથી, પુરુષાર્થ શુદ્ધતાનો છે. એમાં મંદતા થાય છે ત્યારે શુભની ઉત્પત્તિ થઈ આવે, એમાં તીવ્રતા થાય છે ત્યારે શુદ્ધોપયોગ થઈ જાય છે. બસ આટલી વાત છે. તીવ્ર મન પરિણામમાં થઈ જાય છે. પરિણામનું કર્તૃત્વપૂર્વક પરિણામનું કર્મ એ તો વસ્તુના સ્વરૂપમાં જ નથી. એટલે જ્ઞાનીને એ સિદ્ધાંત બહારની વાત થઈ ગઈ. એના સિદ્ધાંતમાં જે વાત હતી, કોઈ પણ પરિણામને, શુભ શુભ પરિણામને તો કરવું નથી, પણ શુદ્ધતાના જે પરિણામ છે, શુદ્ધ પરિણામ છે, એ શુદ્ધ પરિણામને પણ કર્તૃત્વ ભાવે કરી શકાતા નથી, ને જ્ઞાનીને કરવાનો એ પ્રશ્ન નથી. કેમ કે કરી શકાતા નથી. કોઈ શુદ્ધ પરિણામ પણ કર્તૃત્વ ભાવે કરાય છે એવું કોઈ જ્ઞાનીને બનતું નથી. વળી કર્તૃત્વ ભાવે તો મિથ્યાત્વ સહિતના અશુદ્ધ પરિણામ થાય છે, અને શુદ્ધ પરિણામ થતા નથી. તેથી કર્તૃત્વ ભાવે શુદ્ધ પરિણામનો કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એવા જ્ઞાનીને શુભાશુભ પરિણામ કર્તૃત્વ ભાવે થાય એ પ્રશ્ન ક્યાં વિચારવાનો રહે છે? એ પ્રશ્ન વિચારવાનો પણ કહેતો નથી. આ પરિસ્થિતિ છે. એ અહીંયા 254 ગાથામાં ખુલાસો છે. આચરણમાં, આચરણમાં
ખુલાસો
પ્રવચન સા અધ્યાત્મ શાસ્ત્ર છે. 5 પરમાગમ છે જે કુંકુંદાચાર્યના, એનું એક અસાધારણ શાસ્ત્ર છે પ્રવચન સાર. ઘણી વાતો એમાં છે. આમ તો બધા પરિણામ ખરેખર સમયે સમયે બધાને થયા જ કરે છે, પણ અજ્ઞાનીનો એવો અભિપ્રાય છે કે હું તો પરિણામ કરું છું તેવા થાય છે, જેવા કરું છું તેવા થાય છે, જેવા કરવા ધારું છું તેવા થાય છે, તેથી પરિણામમાં કર્તૃત્વનો અભિપ્રાય રાખીને પરિણામનો કરે છે એમ કહેવામાં આવે છે. એને તો એને પણ એને કરવા હોય એવા થાય એવી પરિસ્થિતિ ખરેખર નથી, થવા હોય તેવા થાય છે, છતાં એનું એ અજ્ઞાન છે કે હું કરું છું તેમ થાય છે. એ પરિણામનું કર્તૃત્વ કરતા બુદ્ધિ એવી જોર કરે છે કે પછી જે પરિણામ પર પદાર્થ સાથે સંબંધ ધરાવે છે એ પરિણામમાં પણ એનું કર્તૃત્વ પાછું આગળ વધે છે કે બીજા પદાર્થોના કાર્યો સંયોગ વિયોગના કાર્યો પણ હું કરું, હું કરું, હું કરું, હું કરું, એવું એને મિથ્યા ભાસે છે. જ્ઞાનમાં એવો મિથ્યા ભાવ એને ભાષમાન થાય છે કે હું આમ કરું, ખરેખર એમ થતું નથી, થતું હોય તો એને મિથ્યા કહી શકાય નહીં. એ તો સહજ ચાલતી જ ને, પરિણામ તો એક સેકન્ડના અસંખ્ય ભાગમાં એક પરિણામ થાય છે, એટલે એક સેકન્ડમાં અસંખ્ય વાર થાય છે. જે પરિણામ એક સેકન્ડમાં લાખ કરોડ અબજથી વધારે, અસંખ્ય એટલે અબજોથી પણ વધારે, એટલી ઝડપથી જે પરિણામ ઉત્પાદિત થતા હોય એ કયા પરિણામને તું કર, એક બીજા એક સમય પછી કયું પરિણામ થવાનું છે એની ખબર નથી, એટલે કોઈ પરિણામને કરવાનો પ્રશ્ન નથી. એ તો થાય જ છે ને થાય છે ને રોકી શકાય એવું પણ નથી, એવી ઝડપથી એ થાય છે, ત્યારે પછી એને હું કરું, હું કરું, હું કરું, એ તો એનું અજ્ઞાન છે, એ સિવાય બીજું કાંઈ નથી. નિમિત્ત હો ન હો પરિણામ પરિણામના સ્વકાળમાં ઉત્પન્ન થયા વિના નહીં રહે. જે તે ગુણના જે પરિણામ થવાના અથવા આખા આત્મદ્રવ્યના જે પરિણામ જે સમયે થવાના તે સમયે તે પરિણામ થયા જ કરવાના. નિમિત્તની ઉપસ્થિતિ હો વા ન હો,
કોઈ કરે કેમ નહીં,
કોઈ બીજા કરે તો પ્રશ્ન જ નથી, કેમ કે બીજાની તો પહોંચે જ નથી. કોઈ એમ કહે કે ભલે તમે મારા ઘરમાં આવ્યા નથી પણ મારું આટલું કામ તો તમે કરી ગયા, કોઈ રીતે બની શકે નહીં. કોઈના ઘરમાં ગયા વિના કોઈ કોઈના ઘરની ચીજ વસ્તુ ચોરી જઈ શકે, આવ્યા જ નથી પછી પ્રશ્ન ક્યાં છે. એમ બીજાના પરિણામ બીજા દ્રવ્યના ઘરમાં જ આવતા નથી પછી એનું કાંઈ કરે, લઈ જાય કે દઈ જાય, એ પ્રશ્ન ક્યાં, કાંઈ પ્રશ્ન નથી. જ્ઞાન પોતે જ સમાધિ સ્વરૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ એવું છે કે પોતે જ સમાધિ સ્વરૂપ છે. જો હું જ્ઞાયક માત્ર જ્ઞાન માત્ર છું એમ જો અંદરમાં આવી જાય તો આશ્રયપણે તો ક્યાંય અસમાધાન થાય નથી, અને એમ ન આવે તો ક્યાંય સમાધાન થાય. આ બે વાત જ છે, ત્રીજી વાત વિચારે છે. કાં તો જીવ અસમાધાન કરે ને કાં તો જીવ સમ્ય જ્ઞાને સમાધાન કરે છે. અજ્ઞાનથી કોઈ રીતે સમાધાન થાય નથી, કેમ કે એને જે વિકલ્પ ઉઠે છે એમ થવું જોઈએ એમ એનું માનવું છે. શું એનું માનવું છે? કે મને જે વિકલ્પ પૂછો એ પ્રકારે બધું કાર્ય થવું જોઈએ, વસ્તુ સ્થિતિ તો એમ છે નહીં. વળી સર્વ પદાર્થો પોતપોતાના પરિણામ શૃંખલામાં સ્વકાળ અનુસાર પરિણમી ગયા છે, એને આમ થાવ ને તેમ થાવ, આમ ન થાવ ને તેમ થાવ, એ વિકલ્પ જ અસ્થાને છે. એ વિકલ્પની પકડ મારે પણ એને સમાધાન થાય, એને વિકલ્પ થયો તો પણ હું તો જ્ઞાતા માત્ર છું એમ છૂપો રહે, તો ક્યાં એને અસમાધાન નથી, સીધી વાત આ છે. એટલે જ આત્માનું સ્વરૂપ દેખાડે છે. ભાઈ તું જ્ઞાન માત્ર છો, માત્ર જાણવું એટલું તારું સ્વકાર છે, આથી આગળની કોઈ વાતમાં આગળ ચાલવા દેવું નથી, આગળ વધવા દેવું નથી. વાત પૂરી થઈ ગઈ. જ્ઞાતા દ્રષ્ટા છો અને છો એમ રહે, બસ તારી મર્યાદામાં તું રહે. મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી દુઃખ છે, બીજું કાંઈ છે. હા, પરિણામ પદાર્થનો સ્વભાવ છે, દ્રવ્યનો પરિણામ સ્વભાવ છે. ઉત્પાદમય ધ્રુવ અસ્તિત્વમય પરિણામ શક્તિ 18મી પરિણામ શક્તિ જે સમીસારના પરિશિષ્ટમાં 47 શક્તિ કરી કહીએ એમાં 18મી પરિણામ શક્તિ છે. ઉત્પાદમય ધ્રુવ અસ્તિત્વમય પરિણામ શક્તિ આત્મા છે, અથવા સર્વ પદાર્થો છે. આ તો સામાન્ય શક્તિ છે, છે દ્રવ્ય આગું છે પરિણામ શક્તિનું. બધાનું અસ્તિત્વ જ એવું છે કે ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સતત એટલે હોવા પણ અસ્તિપણે. ઉમા સ્વામી સૂત્ર બાંધ્યું, એ પરિણામ શક્તિનું જ આ સૂત્ર છે. ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સત અસ્તિત્વ કહો કે સત્ય એ પરિણામ છે. પણ આ જે ચાલતા દેખાય છે એ અસંખ્ય સમયના પરિણામ એક સાથે દેખાય છે, એક એક સમયના પરિણામ નથી પકડાતા. જે ઉત્પાદ વય ધ્રુવયુક્ત કહ્યું છે એ તો એક સમયમાં લીધું છે, એક સમયમાં ઉત્પાદ વય ધ્રુવ છે. જ્યારે છદમસ્તનો ઉપયોગ એટલો સૂક્ષ્મ નથી કે એક સમયની સ્થિતિને પકડે, એટલે ઘણા અસંખ્ય સમયની સ્થિતિને એ પકડે છે. અને એમ ખ્યાલ આવે છે કે મને રાગ થયો, આ પ્રકારનો રાગ થયો, આ પ્રકારનું જ્ઞાન થયું, એમાં અસંખ્ય સમય સાથે હોય છે. કેટલા પરિણામમાં એ ક્ષણવર્તી પરિણામને પકડે છે, સમયવર્તી પરિણામને છદમસ્ત પકડી શકતો નથી. એ ક્ષણમાં અસંખ્ય સમય જાય છે. ક્ષણ કહો, સેકન્ડ કહો, એટલે અહીંયા એમ કહે છે કે તે પ્રકારનો શુભ રાગ આવ્યા વિના રહેતો નથી. તે શુભ રાગ બંધનું કારણ છે અને જે છે તેમ જ્ઞાની જાણે છે. જ્ઞાની કોઈ જાણે છે કે આ રાગ આવ્યો બંધભાવ છે, એ કોઈ આત્માનો સ્વભાવ ભાવ નથી, એનાથી આત્માને શાંતિ નથી, સુખ નથી, આત્મલાભ નથી. છતાં મારી શક્તિ એટલી વિકસિત થઈ નથી તેથી આ પરિણામ ઉત્પન્ન થયા વિના રહેતા નથી, બરાબર તેમ જ્ઞાન જાણે છે. શુદ્ધતાની વૃદ્ધિ અનુસાર કશાય ઘટતો જતો હોવાથી વ્રતાદિનો શુભ રાગ આવ્યા વિના રહે જ નહીં એવો જ સ્વભાવ છે. જેમ જેમ શુદ્ધતા વધતી જાય છે તે અનુસાર કશાય ઘટતો જાય છે. ઘટતો એટલે મંદ થતો જાય છે એમ નહીં, ઘટતો એટલે અભાવ પામતો જાય છે. એ અભાવ પામે છે એમાં જેટલો અભાવ થઈ ગયો તેટલો થઈ ગયો. જેમ કે પંચમ ગુણ સ્થાને પ્રત્યાખ્યાન વર્ણી, છઠ્ઠા ગુણ સ્થાને અપ્રત્યાખ્યાન વર્ણી, એક બંને કશાય ગયા તો એ અભાવ થઈ ગયો. પછી જે સંજલનનો કશાય રહ્યો એ ઘણો મંદ હોય છે, અને એ ત્રણ કશાયના અભાવપૂર્વક રહેલો બાકીનો કશાય છે. મંદ પણ છે અને બાકીના નીચેના સ્તરના કષાયનો, નીચેની કુટીના કષાયનો અભાવ પણ ત્યાં વર્તે છે. બે રીતે છે. શુદ્ધતાની વૃદ્ધિ અનુસાર કષાય ઘટતો જતો હોવાથી વ્રત આદિનો શુભરાગ આવ્યા વિના રહે જ નહીં. બીજું શું થાય ત્યાં? કષાય તીવ્ર તો છે નહીં ત્યાં, હવે ત્યાં અનંતાનુબંધી પ્રત્યાખ્યાન વર્ણી ને અપ્રત્યાખ્યાન વર્ણી ત્યાં પણ ત્રણ નથી તો શું થાય કે ત્યાં એને વ્રત સંયમનો જ શુભ રાગ આવે ને બીજા કોઈ પ્રકારનો શુભ રાગ આવે. પ્રશ્ન જ નથી પણ થઈ શકે નહીં એવી જ એની કોઈ વાસ્તવિક સ્થિતિ થઈ જાય છે. એટલે એને શુભ રાગ વ્રતાદી સંયમનો શુભ રાગ એલાવીના રહેતો નથી. એવો જ સાધક સ્વભાવ છે, સ્વભાવ છે સાધકપણામાં પરિણામનો એવો સ્વભાવ છે. આ પરિણામ ધર્મ છે, એમાં બીજી રીતે કોઈને બનતું નથી. ત્રણ કાળે કોઈ એમ કહે કે અત્યારના કાળમાં આમ થાય ને અત્યારના કાળમાં તેમ થાય, શું કરીએ? હવે કાળ એવો થઈ ગયો છે, શ્રાવકો એવા રહ્યા નથી. શ્રાવકો છે જ ક્યાં? પણ પંચમ ગુણ સ્થાન વૃત્તિ તો શ્રાવકો છે જ, ચોથા ગુણ સ્થાન વર્તી દેખાતા નથી, પંચમ ગુણ સ્થાન વર્તી ક્યાંથી લાગે? તો શ્રાવકો એવા નથી, ગ્રહસ્થો એવા નથી. શ્રાવકો એટલે ગ્રહસ્થો, તો મુનિઓ પણ એવા ન હોય, એમ છતાં એને મુનિ તરીકે ચલાવવા એમ હોય શકે? એવા શ્રાવકો નથી તો એ સાધકો નથી, એવા મુનિઓ નથી તો તે મુનિઓ નથી. સોનું બહુ મોંઘું થયું માટે સોનાની જગ્યાએ પિત્તળ ને સોનું માનીને ચલાવીએ છીએ ક્યાંય આપણે? ભલે સોનું ખરીદવાની તાકાત ન હોય તો ચાંદી ખરીદવામાં આવે, ચાંદી ખરીદવાની તાકાત ન હોય તો એથી કોઈ નીચેના સ્તરનું જે કાંઈ મળતું હોય છે, એથી ખોટું જે કાંઈ મળતું હોય એલ્યુમિનિયમ એ ગમે, પણ એને કાંઈ સોનું મનાય? ખોટું માનવાથી કેવી રીતે સાચું થાય? ખોટું માનવાથી કાંઈ સાચું થાય? કોઈ માણસ નકલ કરે તો કઈ નકલ માંથી કઈ અસલ આવે? કઈ રેશમ આવે છે ને, આર્ટિફિશિયલ આર્ટ સિલ્ક આવે, ગમે એવું ઉડ્યું હોય, ગમે એવું ચમકદાર હોય, ગમે એવું વણકર વણાક હોય, પણ એ સાચું નથી. તે સાચું પણ એને સાચું માન્ય તો શું વાંધો? એ ધોખો ખાવાનો. એથી કાંઈ એ સાચું થાય એમ તો કાંઈ પ્રશ્ન છે
નહીં.
પોતાને સાચું માનતા નુકસાન ઘણું છે, એ કોઈને સમજણ નથી. જે સાચું છે એને સાચું માનવું, ખોટું છે એને ખોટું માનવું. ધર્મના પ્રકરણમાં, ધર્મના માર્ગમાં, નિર્દોષ માર્ગમાં ક્યાંય એવી અનિતિ સાચવી રખાય કે ભલે ખોટું હોય તો ખોટાને પણ સાચું માનવું નથી? હે, તો ન્યાય નીતિથી પણ નથી. અને એમ જો તમારે મનાવવું જ હોય તો તમે ખોટા રૂપિયા લઈ લો દુકાને વેપાર કરીને. હે, તમે વેપાર કરવા બેઠા છો, સામે માલ આપો છો, તો તમને કોઈ ખોટી નોટ આપે, ખોટા સિક્કા આપે, પસ્તી આપે, તમે લઈ લો? ક્યાં તો તમે હરગીજ તૈયાર થતા? બે સારી સારી નબળી નોટ હોય તો તે સારી પસંદ કરો છો, ભલે એના કાંઈ સવા સોળા ના આવવાના, પણ એક રૂપિયાની નબળી નોટ હોય ને સારી હોય સારી પસંદ કરો છો. કેમ કે માલ આપો તમે, અહીંયા તમે તમારા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના વેપારનો માલ જોતો છો. તમારી શ્રદ્ધા છે કે નહીં બ્રહ્મના વિષયમાં? તમારી શ્રદ્ધા છે, તમારા જ્ઞાનનું આચરણ, તમારું જ્ઞાન છે, તમારું આચરણ છે, એવો તમારા આત્માનો જે માલ છે એની સામે તમે ફૂટું લેવા કેમ તૈયાર થાવ? કે એનું નુકસાન તમને દેખાતું નથી? દુકાનેથી માલ જાય એનું નુકસાન દેખાય છે, આ નુકસાન દેખાતું નથી. આમાં તો ગ્રહિત મિથ્યાત્વનો પ્રસંગ છે. અગ્રહિત મિથ્યાત્વ રહેતું નથી, પણ ગ્રહિત મિથ્યાત્વનો આમાં પ્રસંગ છે. અહીંયા કહે છે કે એવો જ સ્વભાવ છે, ત્રણેય કાળે સાધક દશા, મોક્ષ માર્ગની દશા એ નિશ્ચિત દશા છે, નિયત દશા છે. જે માર્ગે જે પ્રકારના પરિણામ દ્વારા જીનેન્દ્રોએ એ મોક્ષ માર્ગ પ્રસાર કરીને પછી જાહેર કર્યો છે, પોતે મોક્ષ માર્ગે ચાલ્યા છે કે નહીં? અરિયંત દશાએ મોક્ષ દશાને પ્રાપ્ત થયા ત્યારે મોક્ષ માર્ગે ચાલીને મોક્ષ પહોંચ્યા ને, એમણે દિવ્ય ધ્વનિમાં પ્રસિદ્ધ કર્યો માર્ગ, કે મોક્ષનો માર્ગ આ પ્રકારે છે. ત્રણેય કાળે મોક્ષનો માર્ગ, પરમાર્થનો માર્ગ આવો જ હોય એવી જ્યાં આજ્ઞા થઈ પછી એ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો સવાલ કોઈના માટે રહેતો નથી. કોઈએ કોઈ કાળે આમ થશે એવું કહ્યું નથી, અથવા કોઈ જીવને આ આજ્ઞાનો ભંગ કરવાથી પણ મોક્ષની પ્રાપ્તિ થશે એમ પણ કહ્યું નથી. એવો કરવાનો કોઈને આપ્યો નથી. તો ભલે આ અમારી આજ્ઞાનો ભંગ કરે પણ વાંધો નથી એમ તો કહેતા નથી. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું કહ્યું છે, એવું જ બતાવ્યું છે, વળી એવું કર્યું છે એમ નથી, પણ જેવું છે તેવું જાહેર કર્યું કર્યો નથી. મોક્ષ માર્ગ પોતે અનુભૂત જે મોક્ષ માર્ગ છે એની પ્રસિદ્ધિ કરી છે પોતાના અનુભવની, કે આવો જ મોક્ષ માર્ગ હોય ને બીજો હોય શકે એ પોતાના હિતને અર્થે એને જેમ છે તેમ જાણવો જોઈએ, જેમ છે તેમ એને માનવો જોઈએ, સ્વીકારવું જોઈએ, એમાં હિત છે. સ્વચ્છંદ વૃત્તિએ એમાં ફેરફાર કરવો એમાં આત્માનું હિત ક્યાંય નથી. આમ છે એ ફેરફાર કરવો એ સ્વચ્છંદ વૃત્તિ છે. બસો ને 76 થયું,
270 તો આત્મામાં જવાય છે ને, બીજા બધા પરલક્ષી કાર્યોથી તો પર દિશા તરફ પરિણામ ચાલે છે, પણ શાસ્ત્ર કે જેમાં આત્માની વાત કરી છે એ શાસ્ત્ર વાંચવાથી તો આત્મામાં જવાય છે ને, અને તેથી અમે શાસ્ત્ર ઘણા વાંચીએ, ખૂબ વાંચીએ, બની શકે એટલા વધારે વાંચીએ, એમ કરવું કે નહીં? ઉત્તર છે કે શાસ્ત્ર વાંચવાના વિકલ્પથી પણ આત્મામાં જવાતું નથી. એમ નથી કે આપણે અહીંયા સોનગઢવાળા બીજી ક્રિયા ખાસ કરતા નથી અને શાસ્ત્ર વાંચવાની ક્રિયા કરીએ છીએ માટે એનો પક્ષપાત કરવો, એ વાત પણ રાખી નથી. ઠીક, એક સ્થાનક વાસીભાઈ મેં હતા ઘણા વર્ષ પહેલા અમદાવાદ, બીજા સંપ્રદાયમાં બીજી ક્રિયા થઈ ને તમારા સોનગઢનો સંપ્રદાય થયો એમાં શાસ્ત્ર વાંચનની ક્રિયા છે, ભેગા થાય એટલે એમ કે ચાલો આપણે વાંચન રાખો, કાંઈ નહીં તો આપણે વાંચન રાખો, નવરા પડે તો શાસ્ત્ર વાંચે તો એકલા વાંચન કરે, ભેગા મળે તો સમૂહ વાંચન કરે, પણ બીજાને જેમ બીજી ક્રિયા થઈ પડી એમ તમારે સોનગઢવાળાને વાંચનની ક્રિયા થઈ પડી. એ છે કે અમારા ગુરુએ એનો પક્ષપાત કરાવ્યો નથી, એને એ ખબર ન, આનો પણ પક્ષપાત નથી કરાવ્યો એ વાતની દૂર રહેનારાઓને, એટલે કે નજીકથી પરિચયમાં નહીં આવનારાઓને એ ખ્યાલ નથી, એ ખબર નથી કે અહીંયા તો શુભ રાગની સર્વ ક્રિયાઓમાં શાસ્ત્ર વાંચનની ક્રિયાનો પણ સમાવેશ કરેલો છે, એ ક્રિયાને બહાર રાખી એ સ્પષ્ટ વાત કરી છે, ગોળ ગોળ નથી કરી કે શાસ્ત્ર વાંચવાના વિકલ્પથી પણ આત્મામાં જવાતું નથી, એ પણ પરાશ્રિત વિકલ્પ છે, ત્યાં પણ જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે, બીજી ક્રિયામાં જેમ પરલક્ષી જ્ઞાનની અને રાગની પ્રવૃત્તિ છે તેથી તે પરિણામ દ્વારા આત્મામાં અવાતું નથી, તેમ શાસ્ત્ર વાંચવાના વિકલ્પથી અને શાસ્ત્ર વાંચવાની જ્ઞાનની પ્રવૃત્તિથી, રાગથી અને જ્ઞાનથી આત્મામાં જવાતું નથી, આત્મામાં અવાતું નથી, નથી ને નથી. આમ છે સાધન ખરેખર નથી તો સાધ થવું જોઈએ, જો એ ખરેખર સાધન હોય તો એનાથી સાધ થવું જોઈએ, આત્મામાં આવવું તો સાધ છે, આત્મામાં આવતું નથી માટે ખરેખર તે સાધન નથી. સાધનથી સાધ થાય પણ સાધ થતું નથી માટે તે સાધન ખરેખર નથી, એટલે તો પ્રશ્ન ઉઠાવ્યો છે તો ન વાંચવા મારે વાત છોડી નથી દીધી કે તો શાસ્ત્ર વાંચવા નહીં ને, જો એમાંથી આત્મામાં ન અવાતું હોય તો પછી શાસ્ત્ર ન વાંચીએ, એમાં શું શાસ્ત્ર વાંચવા નહીં ને, કે ઉત્તર આત્માના લક્ષ્ય શાસ્ત્રનો અભ્યાસ કરવો તેમ પ્રવચન સારમાં કહ્યું છે. આયા ઉત્તર બહુ સરસ છે, જે કાંઈ મુદ્દાની વાત કરી છે આ જગ્યાએ કરી છે કે શાસ્ત્ર વાંચવાની પ્રક્રિયા બે પ્રકારે થાય છે, એક એકાંતે પરલક્ષે થાય છે અને એ કોઈ કોઈ જીવોને જ્ઞાનીઓને અને જે જ્ઞાની થવાના છે એવા ખાસ પાત્રતાવાળા જીવોને આત્માના લક્ષ્ય શાસ્ત્રનો અભ્યાસ થાય છે. આમ છે, શું આમાં છે, બહુ સારો વિષય છે કે જે સત્શાસ્ત્રો છે એમાં જે આત્મા બતાવ્યો છે એ આત્મા જે રીતે બતાવ્યો છે, બતાવનારે જે પદ્ધતિએ બતાવ્યો છે એ આત્માને લક્ષ્યમાં રાખીને બતાવ્યો છે, આત્માના બતાવનારા એવા જે જ્ઞાનીઓ અને આચાર્યો એમણે આત્મા કહેતા આત્માનું લક્ષ્ય રાખ્યું છે. ભીલવાડામાં એ વાત થઈ હતી એની પાછળ એનું બેકિંગ દીધું છે, ભલે છે એ શુભ વિકલ્પ શાસ્ત્ર રચનારનો, આત્માનું કથન કરનાર જ્ઞાનીનો આચાર્યનો એ ભલે શુભ વિકલ્પ હોય પણ એ કોરો શુભ વિકલ્પ નથી, એ વિકલ્પની પાછળ આખે આખો શુદ્ધાત્મા ઊભો છે, શુદ્ધાત્માનું બેકિંગ છે, શુદ્ધ પરિણતિનું બેકિંગ છે. માણસ આ પ્રવૃત્તિ કરે છે એની શક્તિ કેટલી, એની શક્તિ બહુ છે કેમ કે એની પાછળ આવડું મોટું બેકિંગ છે, એને સપોર્ટ ટેકો શું છે, એનો આધાર શું છે, એની આધારશિલા શું છે, કે એની આધારશિલા પરમાત્મા દ્રવ્ય છે, આખો પરમાત્માનો આધાર છે. તો એ જે પ્રકારે એ શુભ વિકલ્પ દ્વારા આત્માનું નિર્દેશન થયું છે, આત્માને આંગળી ચીંધીને બતાવ્યો છે આવો આત્મા છે, આવો આત્મા છે, એને એ પદ્ધતિએ આત્માના લક્ષ્ય જોઈએ એ શાસ્ત્ર એ કથનનો અભ્યાસ કરવામાં આવે, એ કથનનું પરિજ્ઞાન કરવામાં આવે, એ કથનનું અધ્યયન કરવામાં આવે, તો એ પ્રકારે કરવા યોગ્ય છે. એ સિવાયનો જે પ્રકાર છે એ પ્રકારથી તો આત્મામાં ક્યારેય જવાનું થશે નહીં એમ છે. આમ બે ફેર પાડી દીધા, પહેલા ચોખ્ખી ના પાડી દીધી, કેમ કે પ્રશ્ન પૂછનારને પરલક્ષ છે એનો ખ્યાલ છે. પ્રશ્ન પૂછનાર શાસ્ત્રનો અભ્યાસ શાસ્ત્રનું વાંચન પરલક્ષે કરે છે એ ખ્યાલમાં છે, એટલે એમ કહ્યું કે તું વાંચે છો, તારો જે પ્રકાર ચાલે છે એમાંથી આત્મામાં નહીં જવાય, એનો તો નિષેધ કર્યો. જે ક્રિયાથી કાર્ય નથી થવાનું એનો તો નિષેધ કરી નાખ્યો. હવે અંદરનો એક ભેદ બતાવે છે, આ એનો રહસ્ય છે, એનું જે સિક્રેટ છે આ જગ્યાએ કે પ્રવચન સાર શાસ્ત્રમાં પોતે પરમાગમનો આધાર આપે છે. ઉત્તર દેવામાં આ જરા વાત અંદરના ઊંડાણની હોવાથી પોતાના અનુભવમાં તો છે પણ પરમાગમના આધારથી વાત કરે છે કે પ્રવચન સાર શાસ્ત્રમાં કહ્યું છે કે આત્માના લક્ષ્ય શાસ્ત્રનો અભ્યાસ કરવો, શાસ્ત્ર અધ્યયન કરવું, એ અધ્યયન કરવાના માત્ર અધ્યયન કરવા ખાતર અધ્યયન કરવાનું નથી, પણ એમાં જે વાચક શબ્દો છે એનું જે વાચ આત્મા પોતે છે એનું લક્ષ્ય કરવું, અધ્યયન કરવાના કાળમાં એના વાચ સુધી લક્ષ્ય લઈ જવું. શબ્દનો અહીંયા શું અર્થ થાય છે, ગાથાનો અહીંયા શું અર્થ થાય છે, અહીંયા કહેનારનો ઉદ્દેશ શું છે, અહીંયા ન્યાય શું છે, એમ એ બધું વાત સામાન્ય સમજણની છે અને એ બધું અનંત વાર કર્યું છે. પણ અહીંયા આત્માનું સ્વરૂપ, મારું સ્વરૂપ કઈ રીતે વ્યક્ત બતાવે છે, કઈ દેખાડે છે, વ્યક્તપણે વક્તવ્ય એવું જે કથનચિત વક્તવ્ય છે એવું સ્વરૂપ, મારું સ્વરૂપ કઈ રીતે વ્યક્ત થાય છે કથનમાં, એમ અંતરલક્ષે એનું અધ્યયન કરવામાં આવે, એટલે વાચકના વાચ સુધી જો લક્ષ પહોંચાડવામાં આવે તો એ પ્રકાર યોગ્ય છે. શાસ્ત્ર વાંચનનો એ પ્રકાર યોગ્ય છે. તેથી કરવું તો તે પ્રકારે શાસ્ત્રનું અધ્યયન અથવા અભ્યાસ કરવો, એથી બીજા પ્રકારનો બીજા સર્વ પ્રકારના પરલક્ષી અધ્યયનને પરલક્ષી અભ્યાસ હોવાથી આત્મામાં આવવાનું કદી કારણ થશે એમ કેમ છે એમ. આમ છે કે કથન ઉપરનું લક્ષ છૂટી જાય છે, કથનનું જે વાચ છે એ પોતાનું સ્વરૂપ છે, પોતાના ભાવો છે, એટલે એના ઉપર લક્ષ જાય છે. એના ઉપર લક્ષ જાય છે ત્યારે એ શાસ્ત્રના શબ્દના વિકલ્પપૂર્વક અંતરલક્ષ થયું હોવાથી ત્યાં તે અંતરલક્ષમાં શાસ્ત્ર સ્વાધ્યાયને નિમિત્તનો ઉપચાર આવે છે, નહીંતર શાસ્ત્ર સ્વાધ્યાયનું નિમિત્ત પણ રહેતું નથી. શાસ્ત્રના શબ્દોમાં નિમિત્તત્વ રહેલું છે, દેવ ગુરુ અને શાસ્ત્રમાં નિમિત્તત્વ રહેલું છે, નિમિત્તનું નિમિત્ત પણ રહેલું છે. શું નિમિત્તપણું છે કે એમાં એના નિમિત્તે આત્મામાં આવાય એવું એક કાર્ય થાય છે, તે કાર્ય થાય ત્યારે એના કારણ ઉપર નિમિત્તનો આરોપ કરવામાં આવે છે, એવું નિમિત્તત્વ ત્યાં છે કે જે બીજે નથી, એટલી વાત છે. ત્યાં સુધી એને નિમિત્ત બનાવ્યું નથી, નિમિત્તત્વ હોવા છતાં એને નિમિત્ત બનાવ્યું નથી, અને એને અન્યથા પ્રકારે એનો સંયોગ વર્તે છે એમ કહેવું. એ એટલે એને કિંચિત માત્ર લાભનું કારણ થતું નથી, એને લાભનું કારણ નથી થતું આ પરિસ્થિતિ. આવો બધો વિષય છે, જરા ઊંડા ઉપર શું કહેવા માંગે છે. પહેલા જ વચનમાં આજે ઉત્તર લીધો છે. આ બોલ ખેંચવાનું કારણ આ એક જ વાત છે કે અહીંયા વાત થોડી ઉનાળની છે. કાર્ય નથી થતું તો જરૂરિયાત હોય તો નિરાશ ન થાય. દુકાને જાય, માલ ખરીદીને લાવે, પૈસા ન હોય તો શાક આબરૂ ઉપર ઉધાર લાવે, હે, પછી વેપાર ન થાય તો નિરાશ થાય છે. વેપાર ન થાય તો વેપાર કેમ થાય એનો પ્રયત્ન એ વધુ ને વધુ કરે છે. બીજું શું કરે છે કે નિરાશ થઈને દુકાન બંધ કરીને ઘરે જીવ આવે છે. ભાઈ કોઈ ઘરાક આવતું નથી, આખો દિવસ દુકાન ઉઘાડી રાખીએ છીએ, કોઈ ઘરાક આવતું. ભાઈ ઘરાક ન આવે તો તારી ચીજની જરૂરિયાત કોને કોને છે એની ભાઈ તું ગયા વગર રહીશ નહીં, કેમ કે તારે વેપાર કરવો છે. દીનતા કરે, લાચારી કરે, સામે જાય, ફેરી કરે, બધું કરે છે કે નહીં? કોણ આનો ખરીદનાર છે, ક્યાં છે, કઈ સિઝનમાં ક્યારે ખરીદે છે, બધું કઈ નિરાશ થઈને ઘરે બેસી જાય છે. એમ એને પોતાને જરૂર લાગે કે મારે આત્મ શાંતિ જોઈએ, ને આ એ સિવાયની જે અંતાનુબંધીની અશાંતિ છે, અસમાધાન છે, મને પોસાતા નથી. તો એને ખ્યાલ તો આવે છે કે આ જે કહેનાર છે સત્શાસ્ત્રો એમાં માલ પીડ્યો છે, પણ સાચી વિધિએ અને સાચી રીતે એને અનુસરવું જોઈએ, અવિધિએ એનું અનુસરણ કરવું જોઈએ નહીં. એ પરલક્ષ છે તે અવિધિ છે, અને સ્વલક્ષ છે એની યથાર્થ વિધિ છે, એમ કહેવા માંગે. બહુ મજાની સુંદર વાત કરી છે અહીંયા ગુરુદેવજીએ કે આત્મશાસ્ત્રનો અભ્યાસ કઈ રીતે કરવો. આપણા સમાજ માટે આ વાત બહુ અમૂલ્ય ને ઉપયોગી કહેવાય. જ્યાં શાસ્ત્ર વાંચવાની પ્રક્રિયા છે અને જે સત્શાસ્ત્રોમાં આત્માના હિતનું નિમિત્તપણું નિમિત્તત્વ રહ્યું છે, ત્યાં પણ જો આ આત્મા અવિધિય પ્રવૃત્તિમાં પ્રવર્તે તો એ કાંઠે આવીને ડૂબવા જેવું થાય, એનો લાભ જાય. એ તો બહુ મોટા અફસોસની વાત છે. એટલે ત્યાં પણ ખુલાસો કરી દીધો છે કે આત્માના લક્ષ્ય શાસ્ત્રનો અભ્યાસ કરવો. મારું સ્વરૂપ ક્યાં, કેવું, કેમ, કેવી રીતે મને જણાય, અનુભવાય, એમ લક્ષ્ય રાખીને યથાર્થ લક્ષ્ય અભ્યાસ કરો, તેમ પ્રવચન સારમાં કહ્યું છે. એ જનરલ વ્યાખ્યા બાંધી. હવે સમયસાર પરમાગમનો બીજો આધાર દે છે. બધાની વાત છે ને, એક ઉત્તરમાં બે પરમાગમનો તો આધાર લીધો છે. અને સમયસારની પહેલી ગાથામાં જો શાસ્ત્રના ટીકાના ઉદ્ઘાટનમાં ટીકાકાર આચાર્ય મહારાજે આ સંકેત કર્યો છે. સમયસારની પહેલી ગાથામાં આચાર્યદેવે કહ્યું છે, અમૃતચંદ્ર આચાર્યદેવે, કે તારી પર્યાયમાં સિદ્ધોની સ્થાપના કરીને સાંભળ. હું સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવાની ગાથા હતી ને, માંગળીની ગાથા હતી કે હું ધ્રુવ અચળ એવી સિદ્ધ ગતિને પામેલ સર્વ સિદ્ધોને નમસ્કાર કરું છું, એમ કહીને સૂત્ર કરતા આચાર્ય દેવ આ સમય સાર ઓછામી હું કહીશ એમ કહે છે. એમાંથી કાઢ્યું સૂત્ર કરતા આચાર્ય દેવ સિદ્ધોને નમસ્કાર કરે છે, તો એ સિદ્ધોને કેમ નમસ્કાર કરાય છે? આ સિદ્ધોને નમસ્કાર, પાંચ નમસ્કાર મંત્રમાં પાંચ પદને નમસ્કાર છે, એ નમસ્કાર કેમ કરાય છે? કે પર્યાયમાં એ પદને લાવવામાં આવે છે. નમો લોહે સમ સાહણ છે, એ નમો લોહે અંત્ય દીપક છે. નમો લોહે સમ અરિયંતાણ, નમો લોહે સમ સાહણમ, નમો લોહે સમ આયર્યાણ, નમો લોહે સમ વાધ્યાયાણ, નમો લોહે સમ સાહણ. એ નમો લોહે લોકમાં રહેલા સર્વ અરિયંતો સિદ્ધો આચાર્યો સાધુઓ ઉપાધ્યાયો બધાને નમસ્કાર. ગુરુદેવ તો ક્યાંથી આગળ લેતા, ત્રિકાળવર્તી એમ લઈ લેતા. ત્રણેકાળમાં થનારા થયા છે અને થનારા એ બધાને નમસ્કાર. તો એ નમસ્કાર કરું છે એમાં પોતાની પર્યાયમાં જ્ઞાનમાં ખડા કરે છે. એ પાંચે પદ વિતરાગના છે અને વિતરાગ સ્વરૂપી છે એ પાંચે પદના ધારણ કરનારાઓ તેને પોતાના જ્ઞાનમાં જેને ખડા કરે છે, સાદ્રશ્ય કરે છે. બહારમાં કેરીનો રસ ખાય છે ત્યારે કેવું તાદ્રશ્યપણે એમાં તલ્લીન થાય છે. કોઈ પણ વિષયમાં પોતે રસથી પ્રવર્તે છે ત્યારે કેવો તદાકાર થઈને જાણે મારામાં આવી ગયું બધું. જો એ પર પદાર્થો મારામાં આવી ગયા એમ તું એનો ઉપભોગને સેવન કરે છો તો અહીંયા કહે છે કે નમસ્કાર કર સિદ્ધોને ત્યારે પણ તારામાં લઈ આવે. આ પ્રકારે તું નમસ્કાર કર, એ તો હજી દ્રવ્ય નમસ્કાર છે. પછી પોતાના જ સિદ્ધ પદને એમાં ખડું કરવું, તાદ્રશ કરવું, એ એનો ભાવ નમસ્કાર એ એની પદ્ધતિ લીધી. આ પદ્ધતિએ શાસ્ત્રને નિમિત્ત બનાવ, નહીંતર બીજી પદ્ધતિથી કાંઈ લાભ થવાનો નથી.